લોહિતાક્ષ જેના નેત્ર લાલ છે, તો કૃષ્ણના નામને આપણે જોયું કર્ષયતિ એથી કૃષ્ણ, કૃષ્ણ એટલે કે જે શ્યામ છે, એટલે શ્યામની અંદર પણ દર્શનની અંદર વિશ્વના કેન્દ્રમાં રહેલા નિબિડ ઘન રસ સ્વરૂપ છે તેની પ્રતીતિ કરાવે છે. કૃષ્ણ દર્શનનું ફળ શું? તો લોહિતાક્ષ, લાલ આંખની પ્રતીતિ થવી, એનું નામ છે લોહિતાક્ષ. જે ઈચ્છા માત્રને બાળી મૂકે છે એ લોહિતાક્ષ છે. લાલ આંખ થતાની સાથે બધું જ નિયંત્રણમાં આવે છે. ભગવાન શ્રી કૃષ્ણનું લીલાનું શ્રવણ કરતા જે ફળ પ્રાપ્ત થાય છે એને માટે ભાગવતની અંદર કહ્યું છે, વિક્રીડિતમ વ્રજવધૂભિરિદમ ચ વિષ્ણોઃ શ્રદ્ધાન્વિતો અનૃષણુ યાદથ વર્ણયેદ્યઃ. જે ધીર મનુષ્ય વ્રજવાસી સ્ત્રીઓ સાથે ભગવાન વિષ્ણુની આ ક્રીડાને શ્રદ્ધાયુક્ત થઈને સાંભળે, વર્ણવે, ત્યારે ભગવાન વિશે પરમ ભક્તિ પામી એના હૃદયમાંથી રોગરૂપી વાસનાઓનો નાશ થાય છે, ત્યજે છે. ભગવાન કૃષ્ણના દર્શનથી પ્રાકૃતિક વાસનાઓનો નાશ થઈ જાય છે અને તેમના ચિન્મય ધામ ગોલોકમાં પ્રવેશ મળે છે. અહીંયા આગળ બધી ઈચ્છાઓનું દહન બાળી નાખે, ખતમ કરી નાખી, અને એ કામ થયા વગર, બધી કામનાઓનો નાશ થયા વિના એને ભગવાનના એ પ્રકાશરૂપ લોકમાં પ્રવેશ મળતો નથી. ભગવાન શિવે પણ ત્રીજા નેત્ર દ્વારા કામદેવનું દહન કર્યું છે, એ પણ આ વાતને જ સૂચવે છે. અગ્નિને સાત જીહવાઓ છે, એમાં એક જીભનું નામ છે લોહિતા, લોહિતાક્ષ. લોહિતાક્ષ નામમાં ભગવાનની આવી દાહક દ્રષ્ટિનું સૂચન છે, પરંતુ એની અંદર જે દહન કે બાળી નાખવામાં આવે છે એ જે ઐહિક વાસના છે એનું દહન થઈ જાય છે. સિંદૂરનો રંગ જે લાલ એ રસ સમાન, એનું પણ વર્ણન કરેલું છે. જ્યારે સાધકનું ચિત્ત શક્તિમાં પ્રવેશ થાય છે ભગવતીમાં, ત્યારે આવી લાલ આભા એને નિહાળવાની મળે છે અને તેના પ્રતાપથી જ એ પોતે ઈચ્છાઓ ઉપર વિજય, વાસનાઓ ઉપર વિજય મેળવી શકે છે. લોહિતાક્ષની જેમ એવો એક બીજો પણ શબ્દ છે, કૃષ્ણના નિત્ય વૃંદાવનમાં પ્રવેશ અને કામનાના લોકનું દહન સૂચવે છે. એ જ રીતે કાલીની સાથે લોકજીવા સ્વરૂપ પણ જોડાયેલું છે અને એની અંદર ભગવદ સ્વરૂપના અલાલ નેત્રો એ કામનાનો ધ્વંસ કરનારું સૂચવે છે. પ્રતરદન, વિનાશ કરનાર. ધીરે ધીરે મનુષ્યના અહંકારનો સંપૂર્ણપણે વિનાશ એ જ ભગવદ તત્વનો ઉદય છે. ભગવાનનું જે સંહારક સ્વરૂપ અહીં વર્ણવામાં આવ્યું છે એ માયાવી વૃત્તિઓનો નાશ કરવા માટેનું છે અને ભગવત ચેતનાના સર્જનનું દર્શન કરાવે છે. અંદર શેનો નાશ થવો જોઈએ અને શેનું સર્જન થવું જોઈએ એ પ્રતદન દ્વારા જાણવા મળે છે. રાત્રિનો અંત એ જ દિવસનો પ્રારંભ, ઈચ્છાઓનો નામ નાશ એ જ ભગવાનનો આપણા જીવનમાં આપણા હૃદયમાં પ્રવેશ સૂચવે છે. એ જ રીતે આ પ્રતદન નામમાં સર્વ પ્રકારના વિકારો વિકૃતિઓનો નાશ છે અને પ્રભુનો આવિર્ભાવ એની અંદર થાય છે. પ્રભુતઃ ઉત્કૃષ્ટ રૂપે જન્મ લેનાર, સરસ રીતે જન્મ લેનાર. સામાન્ય રીતે અવિદ્યાના રાજ્યમાં જન્મ લેનાર પ્રાણી ભૂત છે, પ્રાણી માત્ર છે. પરંતુ ભગવદ ચેતનામાં જેનો નવો જન્મ થાય છે એ વિદ્યાના ક્ષેત્રમાં જ્ઞાનના નેત્રો જેના ખોલે છે તે પ્રભુત છે. પ્રભુતા જ્ઞાન ઐશ્વર્ય વગેરે ગુણોથી યુક્ત હોવાને કારણે ભગવાનને પ્રભુત કહેવામાં આવે છે. જ્યારે સાધકના અંતઃકરણમાં માયા અને મોહનો નાશ થાય ત્યારે તે ભગવદ્ ગુણોનો અનુભવ કરે છે એને પ્રભુતા કહે છે. ત્રિકકુબ્ધામહ, ત્રણેય દિશાઓના આશ્રય સ્થાન, જીવનની ત્રણ ગતિ છે, એક નીચી, એક સીધી, એક મધ્ય. એટલે કે મનુષ્યોની ત્રીજી અને દેવીઓની છે. આ ત્રણેય ગતિમાં કર્માનુસાર જીવની આવજા આવન જાવન થયા કરે છે. આ ત્રણેય કકુભોમાં એટલે કે દિશાઓમાં થતી ગતિઓ એ સ્વતંત્ર નથી, તે ભગવાનને આશ્રય જ લયેલી હોય છે આધારે. અહીં ભગવાનનું સ્વરૂપ કર્મના સ્વામી, કર્મના ફળદાતા રીતે નિરૂપવામાં આવ્યું છે. જેને ત્રિકકુબ્ધામહ એ સ્વરૂપનું દર્શન થાય છે તે કોઈ પણ દિશામાં નિશ્ચિંત અને નિર્ભય થઈને જઈ શકે છે. બધી જ દિશાઓ અને બધી દશાઓ એના માટે મંગલમય હોય છે, બની જાય છે. આ ત્રણેય ગતિઓ એના ત્રણ ગુણ સાથે સંબંધ ધરાવે છે. સત્વગુણ ઉર્ધ્વભણી લઈ જાય છે, રજોગુણ મધ્યમાં ભમાવે છે અને તમોગુણ અધોગતિ કરાવે. મનુષ્યનું ચિત્ત આ ત્રણેય ગુણોની વચ્ચે ફર્યા કરતું હોય છે અને એ પ્રમાણે એના ચિત્તની ગતિ ઉપર નીચે આગળ પાછળ થયા કરે. એવી રીતે જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ એ ત્રણેય અવસ્થામાં મનુષ્યનું વિચરણ થાય છે અને આ ત્રણ ગુણ અને આ ત્રણ અવસ્થા, ત્રણ ગુણ એટલે સત્વ, રજ અને તમ અને ત્રણ અવસ્થા એટલે જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ વચ્ચે ગાઢ સંબંધ છે. જાગ્રત અવસ્થામાં હું અને જગત વચ્ચે સ્પષ્ટ ભેદ રહે છે. જે આપણી બહારથી આવતા વ્યવહારના આઘાત પ્રત્યાઘાતથી ચિત્તની અવસ્થા બદલાતી હોય છે. જ્યારે સ્વપ્ન અવસ્થામાં બહારનું જગત રહેતું જ નથી, પોતાના મનથી જ, પોતાના વિચારોમાંથી જ ઉભું થયેલું સ્વપ્નનું જગત હોય છે. એ માનસિક જગત ઉભું થાય છે અને એનો સર્જક હું પોતે જ છું. સુષુપ્તિમાં આ બંને જગત લઈ પામે છે, અંદરનું ને બહારનું બંને, અને કેવળ હું જ રહેતો હોય છે, એકમાત્ર સ્થિર અને શાંત. મનુષ્યની આ ત્રણ અવસ્થા એટલે કે આવવા જવાની ત્રણેય દિશાઓ એ ત્રણેય જગતના નિવાસસ્થાન અને નિયામક એક પરમાત્મા જ છે એવો અનુભવ થાય તો યોગશાસ્ત્ર જેને ત્રણ ગતિ કહે છે આનંદદાયક, તે સમાધિનો અનુભવ થાય છે. वितर्क એટલે કે સ્થૂળ વસ્તુઓ પર ચિત્ત એકાગ્ર કરતા એ વસ્તુની આત્મભાવે અનુભૂતિ થાય છે. વિચારાનુગત એટલે એ જ રીતે સૂક્ષ્મ વસ્તુનો અનુભવ થાય છે અને તે આનંદાનુગત એટલે કે વિતર્ક વિચાર પર કેવળ આનંદની જ અનુભૂતિ રહે છે. આ ત્રણેય અવસ્થાની અનુભૂતિને ઓમકારની ત્રણ માત્રા અ ઉ અને મ એ કહે છે, એનો જે અનુભવ કરે એનો પણ અનુભવ કહે છે. આવી ત્રણેય અવસ્થામાં રહેતી નિત્ય જાગૃત તુર્યાવસ્થા એ જ ભગવદ્ ધામ છે. પવિત્ર, પાપરહિત, શુદ્ધ, પાવનકારી પરમાત્મા પ્રકાશ સ્વરૂપ છે. એમાં અંધકાર એટલે કે અજ્ઞાનનો અંશ છે જ નહીં, એટલે મલિનતા કે મેલ કે દાહક તો હોય જ ક્યાંથી. પરમાત્મા સ્વયં પવિત્રતાનું જ સ્વરૂપ છે, એટલું જ નહીં પણ એમનું સ્મરણ, એમનું મનન, એમનું ધ્યાન, એમના નામનું જપ, એમના નામની ઉપાસના એ પણ પવિત્ર પાવનકારી છે, પાપ રહી. ભગવાને ગીતામાં પણ એ જ વાત કરી છે, નહીં જ્ઞાની ન સદૃશમ પવિત્રમ ઇહ વિદ્યતે. જ્ઞાન જેવું બીજું કશું પવિત્ર આ જગતમાં છે જ નહીં. જ્યારે અંતઃકરણ શુદ્ધ થાય છે જ્ઞાનથી, ત્યારે આવા આત્મજ્ઞાનનો આવિર્ભાવ થાય. ભગવાને કહ્યું તેમ એ જ્ઞાનનો પાયો શ્રદ્ધા, સંયમ અને પ્રભુ પ્રત્યેની તત્પરતા. આવા ભક્તનું હૃદય ભગવાનનું નિવાસસ્થાન બની જાય છે, પવિત્ર બની જાય છે, તેનો સત્સંગ પણ પાવનકારી બને છે. મંગલમ, ભગવાનનું એક નામ છે મંગલાયતન, મંગલાયતનો હરિહી, જે મંગલનું નિવાસસ્થાન છે, જેના સ્વરૂપમાં આદિ, મધ્ય અને અંતમાં ત્રણેય સ્વરૂપે મંગલ જ મંગલ છે. જીવનનું સર્વોત્તમ મંગલ એ જ કે જેમાં દરેક વ્યક્તિનું દરેક સ્થાનમાં દરેક કાળની અંદર એનું ભલું જ થતું હોય, ભલું જ થતું રહેતું હોય. પરમાત્માનું નામ શ્રવણ માત્રથી માંડીને સાક્ષાત્કાર સુધી માંગલ્યની વર્ષા કરે છે. જય મહારાજ.